તારીખ 21/2/1992 શ્રી પરમાગમસાર બોલ નંબર 445 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 670 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
જરૂરી તો થાય છે કે વાત પોતાની લેવાની છે, કોઈ બીજાની વાત લેવાની છે, તે આત્મા વિચાર પોતે એમ કહેવાનું છે. જરૂરી થાય છે કે આત્માની વાત એટલે પોતાની વાત થાય છે, એટલે પોતાની જાતને જોડવી અધ્યયન કરતી વખતે બરાબર લક્ષ હોવું જોઈએ. પોતે ધૂળ સરસ વસ્તુ છે, વસ્તુ છે એને ક્યાં સંભાળવું છે, જે વસ્તુ પોતે છે એટલે વૈયાકી ધરાવે છે, એટલે પોતાની મોજૂદગી છે, જ્યાં પોતાની મર્યાદી અને પોતાની મોજૂદગી છે ત્યાં એને શોધવાનો ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું કહે છે કે પોતે છે કે નહીં જયારે પ્રશ્ન કરે છે, કે ધ્રુવના વિકારતા કરે છે પણ ધ્રુવને ક્યાં શોધવો, ત્યારે એમ કહે છે કે આ પ્રશ્ન કરે છે એ કોઈ હૈયા પોતે છે એ પ્રશ્ન કરે છે કે પોતે હૈયા તો નથી એની વાત છે. કોની વાત છે? જે પોતે મોજૂદગી ધરાવે છે દર્શાવે છે કે કાર્ય પદ્ધતિ કેવી હોવી જોઈએ એના ઉપર પ્રકાશ પડે છે. જે વર્તમાન અવસ્થા છે, વર્તીની એવી જે અવસ્થા છે, એ રીતે અવસ્થા છે કે કોઈ આત્મ વસ્તુના આધારે છે તેમાં પ્રશ્ન કર્યો છે. વિચારતો અવસ્થામાં પર્યાય દૃષ્ટિ પ્રણાલી લીધે જીવને પોતાનું માત્ર જેટલી જેવડી પર્યાય અનુભવ ગોચર થાય છે તેટલો અને તેવો હું એવો અનુભવ પર્યાય દૃષ્ટિએ રહ્યા કરે છે, વર્ત્યા કરે છે. એને એમ પૂછવા માંગે છે કે જે અવસ્થા અનુભવાયેલી છે, જે અવસ્થાનો અનુભવ થાય છે, એ અવસ્થા માત્ર અધર છે કે કોઈ વસ્તુની અવસ્થા છે, કોઈ વસ્તુના આધારે અવસ્થા છે કે અવસ્થા એટલી અધર છે, કૃષ્ણ કહે અવસ્થા દેખાય છે પણ કાગળ નથી દેખાતો, એમ કોઈ કહે તો એમ કલ્પનામાં વિચાર કરે છે. કાગળની અવસ્થા દેખાય છે, એ વાત ન સમજાયેલી છે. અવસ્થા દેખાય પણ અવસ્થા નો જનાર છે એ ન દેખાય, એ વાત કેટલી વિચિત્ર છે. બીજો એક દ્રષ્ટાંત લઈએ, નિરવ ચમકે છે. કોઈ એમ કહે કે હિરાની ચમક દેખાય છે પણ હીરો નથી દેખાતા, એ કેવું રીતે બને? બની શકે એવું છે? એ બની શકે એવું નથી. હીરાની ચમક એમ કહેતા હીરો તો સાથે આવી જાય છે. હીરાની ચમક દેખાય છે પણ હીરો નથી દેખાતા, તો પછી હીરાની ચમક કઈ રીતે કેવી રીતે કહો છો? હીરાની ચમક અને હીરો જુદા જુદાથી એક સાથે જણાય છે, એક સાથે સમજાય છે, એટલી અવસ્થા સમજાય એવું બધું બનતું નથી. બને તો એ કલ્પના છે, ખરેખર વસ્તુની સમજણ નથી. એમ કહે છે કે જે આત્માની અવસ્થા છે એ એક સમયની ભલે તૈયાર છે, એક સમયની એટલે વર્તમાન સમય, એ પણ આધારે છે. એથી અવસ્થા અસર ચાલે છે કે કોઈ વસ્તુ છે ને એની અવસ્થા છે. એ વસ્તુ છે, વસ્તુ છે છે ને છે એટલે સદાય છે. વસ્તુ સદાય શક્તિ છે, ક્યારેય પણ એની વસ્તુની નિરાતી નથી, મોજૂદગી નથી, એવું ક્યારે પણ નથી. ભલે અવસ્થા બદલાયા કરે પણ વસ્તુનું અસ્તિત્વ સાથે સાથે બદલાઈ જાય છે, એવું કઈ બનતું નથી. શું મોટો ઉત્તર આપે છે કે જેને શોધવું છે, એકાગ્રતા કરવા માટે જે ધ્રુવ પદને શોધવું છે, ધ્રુવ આત્માને શોધ કરવી છે, એને શુદ્ધ અવસ્થા નમસ્કાર આવે છે. કે જે ધ્રુવ અવસ્થા વગરનો ધ્રુવ કેવું છે? કે ધ્રુવ તો ધ્રુવ છે જેમાં અધ્રુવ એવી અવસ્થા નથી, પણ એને શોધ ક્યાંથી કરશો? અથવા જેમાં એકાગ્ર થવું છે, જે ધ્રુવ પદ છે આત્માનું, એ પદ સુધી એકાગ્રતા કરીને પહોંચવું છે, તે કોને મારફત જવાશે, કોના દ્વારા જવાશે, કેવી રીતે જવાશે, એની ચેનલ શું છે? આટલો સવાલ છે. તો કે અવસ્થાથી અવસ્થા ઉત્તરથી અવસ્થાની ઉપર જવાય છે, અવસ્થા વિના અવસ્થાની ઉપર જવાનું ગણ નથી. આમ છે, એનો રસ્તો એ છે, બીજો રસ્તો નથી. અનિત્ય નિત્યને દર્શાવે છે અધિવેશનના પ્રદર્શન અનિત્ય છે, એ પોતે નિત્યને પ્રસિદ્ધ કરે છે. ભલે પોતાની નિત્ય છે પણ પ્રસિદ્ધિ એવાની છે એમાં કે નિત્યમાં અનિત્યમાં નિત્યની પ્રસિદ્ધિ થાય છે. નિત્યમાં અનિત્યની પ્રસિદ્ધિ એવું નથી, પ્રગટ તો અનિત્યમાં અનિત્ય પણ છે, છતાં પણ અનિત્યમાં નિત્યની પ્રસિદ્ધિ થાય છે. આ દ્રષ્ટિએ ધ્રુવનો તત્વ માંગે છે, આ પ્રકાર સારી દ્રષ્ટિથી ધૂમો થતો લાગે છે. એક સમયની પર્યાયમાં વસ્તુ છે છે ને છે, એક સમયની પર્યાયમાં પહેલા ભૂ વસ્તુનું મહાત્મા આવનું મંદિર એ શું કહે છે? આ વિષય નિર્ણયનો છે, આ વસ્તુનો છે. જેવી વસ્તુ છે એવી ભાવમાં નાશા વિના એમ મહેમા આવતો વસ્તુ છે. અનંત મહેમા અનંત સામર્થ હોવાથી એમ મહેમા અનંત છે, પણ એ જ્ઞાનમાં ભાષા વિના એનો નિર્ણય થયા વિના જેટલો મહિમા છે એટલો મહિમા ઉપસ્થિત નથી, એટલો મહિમા આવતો નથી. તો કહે છે કે પ્રથમ તો વસ્તુ એક સમયની પર્યાયમાં એટલે વર્તમાન અવસ્થામાં દૂર વસ્તુનું મહાત્મા આવવું જોઈએ, કિંમત આવવી જોઈએ. ખરેખર વિચારવામાં આવે તો સંસારનો છે કે જેને પોતાની કિંમત નથી અને સંસારિક સંસારના પદાર્થોની કિંમત છે એનો સંસાર છે. કોનો સંસાર છે? કે પોતે અનંત મહિમાનંદ હોવા છતાં પોતાની કિંમત જેને ખોઈ છે, પોતાની કિંમત જેને આવતી નથી, અને પોતા સિવાયના જે પદાર્થો છે એની જેની કિંમત આવે છે એનો સંસાર છે. અહીંયા એમ કહે છે કે પહેલા તો દૂરનું વસ્તુનું કે પોતાના સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ, એની કિંમત આવવી જોઈએ, જેટલી છે એટલી કિંમત વાંચવી જોઈએ. સર્વજ્ઞ પરમાત્માએ જેના ગુણગાન કર્યા છે, જે ધ્વનિમાં આત્મસ્વરૂપના ગુણગાન કરવામાં આવ્યા છે, એ પદાર્થ પણ ગુણવંત છે, ગુણવાન પદાર્થ છે, એના ગુણગાન કરવામાં આવ્યા છે. દિવ્ય ધ્વનિમાં પણ મુખ્ય વિષય એ જ છે. દિવ્ય ધ્વનિમાં વિસ્તાર ન થયો છે, એટલો બધો વિસ્તાર થયો છે કે બાર અંગની જે રચના છે અગિયાર અંગને ચૂંટ પૂર્વક એ તો અનંતમાં માગે છે. એટલો બધો વિસ્તાર દેવભૂમિમાં થયો છે. અને અક્ષરી માની છે ને, તો અક્ષરાત્મક માની છે કે મર્યાદા થઈ જાય છે. એટલો બધો વસ્તુનો વિસ્તાર આવ્યો છે, પદાર્થોનો ઉદ્ભેદ આવ્યો છે, તો પણ એ સમસ્ત વિસ્તારનું કેન્દ્રસ્થાન શું છે? કે કેન્દ્રસ્થાન પોતાનું આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ સર્વજ્ઞ ભગવાનની વાણીનું કેન્દ્રસ્થાન છે. એને કેન્દ્રમાં રાખીને બુદ્ધિ વાત કરે છે. બીજું ભૂમિમાં સર્વજ્ઞ પરમાત્મા એટલે કહે છે કે સર્વજ્ઞ પરમાત્માએ જેના ગુણગાન કર્યા છે એવી અનંત અપાર અપાર મહિમાવાળી ચીજ આત્મા છે પણ, અને જિજ્ઞાસા લાગવી જોઈએ. જેને જિજ્ઞાસા હોય એ શોધ કરે, જેને જિજ્ઞાસા ન હોય એ શોધ કેમ કરે? તો એને જિજ્ઞાસા લાગવી જોઈએ, અને એ જિજ્ઞાસા એવી લાગવી જોઈએ કે જ્યાં સુધી એને શોધ ન થાય ત્યાં સુધી બીજે પ્રત્યેથી ચિત્ત ઉભી જાય, જેનો રસ ઉભી જાય, ચિત્ત ઉભી જાય કે રસ ઉભી જાય એની જિજ્ઞાસા એક વાર લાગવી જોઈએ. બહુ કિંમતી રસનો પ્રથમ વર્ગ તો પણ ઉભી જાય છે. હિરો જીવનની આખો દિવસ બોલ્યા બોધ કર્યો અને હિરો મળતો નથી. આ બહુ કિંમતી કિંમતી ધર્મમાં લાખોની કિંમતનો ન લડે તો ખાતા ખાતા પણ એ જ વિચાર આવે, અને ઊંઘવું હોય તો પણ ઊંઘાય નહીં. એક તો બહુ કિંમતી ચીજ ખોવાઈ ગઈ છે. એવું કઈ આની અંદર જો થતું હોય પોતો એ ખરેખર શોધવા નીકળ્યો છે, પણ એવો પ્રકાર ન ઉત્પન્ન થતો હોય તો એ ખરેખર શોધવા નીકળ્યો છે કે કેમ એમાં શંકા કરવા જેવી વાત છે. એ વાત હું કરી છે. આમાં નામ છે એક સોનું જેવું પાણી ચક્કન ચારે તો ફરતા હોય અને જેમ ઊંધ ન આવે હથિયાર બંધ પૂરે છે પોતાને મારવા ફરતો હોય પાછળ તરીકે વસ્તુ ગમે ત્યાંથી ગિરફ્તાર કરો અને જેમ ઊંધ ના આવે એ ગમે ત્યાંથી ઘરે જઈને તો ન સુરે પોતાના ઘરે જાય છે તો ઊંધ ન આવે. તત્વ નિર્ણય ન કરે, તત્વ નિર્ણય કે પોતાના સ્વરૂપનો સ્વતત્વનો નિર્ણય ન કરે ત્યાં સુધી એને શકે કે ઊંઘ ન આવે. આવી એક દશા થાય છે ત્યારે તત્વનો નિર્ણય થાય છે, ભાવવાસન થાય છે, અનુભવ કરવો પછી થશે, મહિના આવ્યા પછી થશે. નિર્ણય થતા મહિમા આવશે ને મહિમાના ફળ સ્વરૂપે અનુભવ થશે, પણ નિર્ણય કરવામાં આ ભૂમિકા ઉત્પન્ન થાય છે. આ પ્રકારના પરિણામની અંદર ચિહ્નો અને લક્ષણો ન થતા હોય છે તો ગૌરવનો વિષય છે, પરિણામનો વિષય એને પોતાની મળી છે કે આવું થયા વિના નિર્ણય થતો નથી, અનુભવ તો થવામાં છે જ નથી. અથવા જે જે મનાત્માઓને સ્વરૂપાનુભવ થયો છે એટલે કે અનુભવના સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, તેને તેને પ્રથમ નિર્ણય થયો છે. એ નિર્ણયને સ્પષ્ટ અનુભવાંશે પ્રતિકે એની સમૃદ્ધિ કહે છે અને રાજનો અંશે ભાવ કરીને નિર્ણય થાય છે. પછી થાય છે ખાવા પીવામાં તરસ ફૂટતા પડી જાય પછી થાય છે, ત્યાં સુધી નિર્ણય થતો નથી. જેને થયો છે એને આ પ્રકારે થયો છે, બીજા પ્રકારે કોઈને થયેલો છે એ મેનું નથી, મનવાનું પણ નથી. સિદ્ધાંત એક વાત છે,
આવી પરિસ્થિતિ નહીં આવવાનું કારણ, આવી પરિસ્થિતિ નહીં આવવાનું કારણ જરૂર નથી લાગે, પોતાને જરૂર નથી લાગે. આપણે રોજ જીવન જીવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ઊંઘે છે, ખાવું ઘણું ઊંઘવું આરામથી બને છે, કારણ મોટી આપત્તિમાંથી આવી હોય નથી. ટેન્શન ના હોય ને ખાવું પીવું અને ઊંઘ ઉડી જાય છે, પણ જેને જીવનમાં સામાન્ય રીતે ટેન્શન નથી અથવા જે કાંઈ છે એને ગણતો નથી એવી પરિસ્થિતિ છે તો આરામથી ખાઈ પીવું જાય છે, એને જરૂર નથી લાગે. જરૂર નથી લાગે ત્યાં સુધી જીવને જરૂર વિના શોધ ઉતરે એ જીવના સ્વભાવમાં નથી, અને જરૂર લાગે એ શોધ ન ઉતરે એ જીવના સ્વભાવમાં નથી. સ્વભાવ લાગે છે કર્મ પડે ને થઈ જાય આપણો આપો થાય એવી પરિસ્થિતિને આપણે પસાર કરવાનું છે. કરવું પડે કરવું પડે તો પરાણી પ્રસંગો પડે એવી વાત થઈ ગઈ, એમાં કંઈ કામમાં ભણેવાર હોય નહીં કીધું. કોઈ ની પાસે પરાણે કામ કરાવો તો એ કામ પાસે સફળતા મળવાની હતી. પોતાના ઉત્સાહથી કરે તો એ કામ સારું મને સફળ થાય છે. એટલે શ્રીમદજી એ કહ્યું છે કે ઉલ્લાસિત વિવેવાન તત્વો પામવાનો મુખ્ય અધિકારી છે. આવશે એ વચન આવે છે. તો પોતાના સ્વકાર્યને આત્મહિતનો કેટલો ઉત્સાહ છે એની કોઈ ઉત્પત્તિ છે, એની કોઈ માપપત્તિ છે? જેને પૂરેપૂરી જરૂર છે, કોઈ પણ ભોગે કામ કરી દીધેલું છે, આયુષ્ય પૂરું થાય પહેલા આ ભાવ અનંત ભાવનો નાશ કરવા માટે આવ્યો છે. અનંત ભાવનું ભવભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં ભવની વ્યતીત થવા રહ્યો એ એમ ન થવું જોઈએ. બીજી કઈ સંખ્યા વચના કરતા એવા ભાવમાં ભવની વ્યતીત થવા દેવા યોગ્ય નથી. એટલી જ એની પ્રેરણા એવું હોય કે સામાન્ય કામ નથી, જગતના તમામ કામ કરતા એ મોટામાં મોટું કામ છે કે અનંત ભાવનો નાશ કરવાનું એના બીજ વાવી દેવું છે. અને આ બીજ પડી ગયું તો આગળનું કામ આપોઆપ થવા લાગશે. અહીંયા એવું બીજ ન લાવ્યું આત્મ ઓછામાં ઓછો કરવાનો જેનો દ્રઢ નિર્ધાર છે એને ઉત્સાહ આવે છે, અંદરથી એક ઉત્સાહ આવે છે. ચીજ કોણ છે કે જેના પ્રથમ દર્શનથી જ અનંત ભવભ્રમણનું બીજ ગળી જાય છે. એ જીવને પછી અનંત ભવભ્રમણ રહેતું નથી. તો મર્યાદિત છે એનો કંઈ ગણતરી નથી. મર્યાદિત બે ચાર ભાવ પાંચ ભાવ થાય કોઈ ખાસ ગણતરીનો વિષય નથી. એની અપાર મહિનાવાળી ચીજ છે પણ અથવા જે અનંત શાંતિનો પિંડ છે અને એ અનંત શાંતિના પિંડ ઉપર દ્રષ્ટિ રાત જવાથી, દ્રષ્ટિ સ્થાપવાથી જેને જગતના કોઈ સંયોગો અશાંતિ પહોંચાડી શકે નહીં, જગતને કોઈ પ્રતિકૂળતાઓ એને અશાંતિ પહોંચાડી શકે નહીં, એની કિંમત કેટલી? કોઈ ચીજ એને અશાંતિ નથી. છાપની નારકીમાં પણ શાંતિ ક્યાંથી આવે છે? એટલા પ્રતિકૂળ સંયોગો એ સમ્યક દ્રષ્ટિએ આત્માને અશાંત કરવાને સમર્થ નથી, દુઃખ પહોંચાડવાને સમર્થ નથી. એ સુખની કિંમત કેટલી? સુખના કોઈ સાધનો જ્યાં કામમાં નથી આવતા, જો આ પીડા થાય છે માણસ જબરદસ્ત પીડા થતી હોય અને કોઈ દવા લાગુ જ ન પડતી હોય, દવાનો લાગુ પડે પછી બીજી ચીજ તો શું કામમાં આવે? બધા સંબંધો જોવે કે આ દુઃખી થાય છે, કઈ ઘટાડી શકે છે તે બીજી ચીજ ને કામમાં આવતી નથી. બીજી ચીજ ગમે તેટલી હોય તો એમને રહી જાય છે, દવા નિષ્ફળ જાય છે. કોઈ જગતના પદાર્થો દુઃખ મટાડવાને સમર્થ ન હોય એવી સ્થિતિમાં પણ જે દુઃખી ન થાય અને સુખે થાય એની કિંમત કેટલી, એની કિંમત આત્મા માટે જગતની અંદર કોઈ કર્મ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ ઉપમા નથી, કોઈ વસ્તુ નથી. એટલે એની કિંમત એ પ્રકારે જયારે આવે છે ત્યારે બધું ગમ થઈને એની મુખ્યતા આવે છે. એવી ચીજ છે પણ એમ કહીને એની કિંમત કરાવી છે. એ કઈ એવી ચીજ છે કે જેના સામર્થ્યનો પાર નથી, જેની શક્તિનો પાર નથી. બે હદ શક્તિ છે તેની, જેને આશ્ચર્યતા અને અદભુતતાનો પાર છે. મહા આશ્ચર્યકારી ચૈતન્ય પદાર્થ છે, અદભુત છે પણ અદભુત છે એમ કહે છે. સ્વરૂપનું નિર્ણય અથવા ભાવભાષણ થાય છે ત્યારે જીવને એનો સંસ્કાર કરે છે. એ સંસ્કાર કદી નિર્મળ થતો નથી. વસ્તુ એટલા બધા સામર્થ્યથી ભરી છે, અદભુત છે અદભુત નહીં, કે જેના ભાવ ભાષણથી ઉત્પન્ન થયેલો જે સંસ્કાર નિર્મૂળ થાય નહીં, કોઈ કાળ માટે થશે જાય નહીં. ત્યાં સુધી એવી વાત નથી કે કોઈ શૂન્ય દ્રષ્ટિ જીવ કદાચ શૂન્ય દર્શનને રમી નાખે અને મથા દ્રષ્ટિ તો ભરીને પાછળ સમય દ્રષ્ટિ કયા કારણથી થશે? સંસ્કાર અસ્તિત્વ ધર્મ જરૂર છે અને એ વખતે જે સંસ્કાર પૂરો છે એના પરથી સમય દર્શનને કારણ ના લીધું એમ કહે તો બહુ છે. સમય દર્શન જાય છે એટલે પણ સંસ્કાર જતા નથી એમ કહે. એટલું સંસ્કારનું બળ લીધું છે. જાણે કે ધ્રુવ ચીજના સંસ્કાર જાણે ધ્રુવ ન હોય એવી આ વાત છે. જેની આશ્ચર્યતાનો અને અદભુતતાનો પાર નથી, જેની શક્તિઓનો પાર નથી, સંખ્યાએ પણ પાર નથી અને એક એક શક્તિના સામર્થ્યનો પણ પાર નથી, એવી મહિના વસ્તુમાં જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કરતા શું વાત નથી, એવી મહિમાવાળી વસ્તુનું જ્ઞાન પર્યાયમાં નિર્ણય કરતા એ ધ્રુવ વસ્તુનો ખરેખર મહિમા આવે છે. નિર્ણય વગર મહિમા નહીં આવે, યથાર્થ નિર્ણય થાય, અંશે રાગનો અભાવ કરીને નિર્ણય થાય, એટલે કે સ્વસન્મુખ થઈને નિર્ણય થાય, અનાથીને રાગની પ્રધાનતા છોડીને નિર્ણય થાય, જ્ઞાનના આધારે જ્ઞાન પર્યાયમાં જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય, ધ્રુવ વસ્તુ જ્ઞાન સ્વભાવ કહો પછી એવી વસ્તુ કહો તેનો મહિમા આવે છે. અને એ મહિમા આવતા પર્યાય સહેજે સહેજે ધ્રુવમાં ભૂલી જાય છે. એવી પર્યાયની સરળ સ્થિતિ ઉત્પન્ન થાય છે એ કહે છે ગુરુદેવ. એવી મહિમા આવતા આવતા જેવું સ્વરૂપ છે એવો મહિમા આવતા, એટલે જેવું મહિમાવંત સ્વરૂપ છે એવો ને એટલો જ મહિમા આવતા પર્યાય ધ્રુવમાં સહેજે ભળી જાય છે. પર્યાય ક્યાં ભળે છે? એક સામાન્ય એનો જનરલ સિદ્ધાંત વિચારીએ તો પર્યાય ક્યાં ભરે છે? કે જ્યાં પર્યાય જેનો મહિમા કરે છે ત્યાં ભરે છે. જગતમાં પણ પર્યાય ક્યાં ભરે છે? કે જેને જેનો મહિમા છે ત્યાં તેની પર્યાય ભરે છે. જાળવી પડતી નથી, આપો આપ ભરી જાય છે. તો એમ કહે છે કે એક વખત તારા સ્વરૂપનું મૂલ્યાંકન કરીને સાચો નિર્ણય કરો, અને એ નિર્ણય કરતા તને જે મહિમા અપશે એ મહિમાના ફળ સ્વરૂપે શૂન્ય દર્શન અને સ્માન બોલ છે. શૂન્ય દર્શન બીજી ભાષામાં કહીએ તો કે શૂન્ય દર્શન એ બીજું કાંઈ નથી પણ સ્વરૂપ મહિમાના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી એક દશા છે. એમના શૂન્ય દશા છે, સ્વરૂપ મહિમાનો એક તબક્કો છે. સ્વરૂપ સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે, અને એ નિર્વિકલ્પ સ્વરૂપનો જે રસ છે એ પણ નિર્વિકલ્પ છે. રસ તો સદાય નિર્વિકલ્પ છે, જેનો વિષય નિર્વિકલ્પ હોય એનો રસ્તો નિર્વિકલ્પ હોય ને અવસ્થા રસ્તો નિર્વિકલ્પ છે. રસ્તો વિકલ્પ શું છે? રસ્તો નિર્વિકલ્પ છે. તો જેનો વિષય નિર્વિકલ્પ હોય એ તો રસ નિર્વિકલ્પ અને રસનો વિષય નિર્વિકલ્પ, એને નિર્વિકલ્પ થતા શું ભાગ લાગે એમ કે છે. એક તો પાણીનો સ્વભાવ નીચે જવાનો, એમાં એને ઠાવ મળે પછી એમ ચાલતા. સ્વરૂપ લક્ષમાં છે, અદભુતથી અદભુત સ્વરૂપ લક્ષમાં છે, એટલે અદભુતતાના વાચક શબ્દો મિનિટોમાં ફરી ફરીને આવતા હતા એમના શ્રીમાં. અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ છે એવું આશ્ચર્ય થાય લાગે છે કે અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એના દરેક ગુણનું મુક્ત સ્વરૂપ છે. ગુણમાં ક્યાં બંધન છે? દરેક ગુણો તો મુક્ત સ્વરૂપ છે, પણ એ વિતરાગ સ્વરૂપ છે. સ્વરૂપમાં ક્યાં રાગ છે? ગુણમાં ક્યાં રાગ છે? દરેક ગુણો મુક્ત સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે. એનું જ્ઞાન થઈને પ્રતિતિ થઈ, શું પ્રતિતિ થઈને જ્ઞાન થયું? નંબર લીધું એનું જ્ઞાન થઈને પ્રતિતિ જ્યાં થઈ એટલે વાત વાત પૂરી થઈ ગઈ, ના ખાસ થઈ ગયું. એનું જ્ઞાન થઈને પ્રતિતિ થવી જોઈએ અને સ્વસંમુક્તામાં યથાર્થ જ્ઞાન થાય અને પ્રતિતિ ન થાય એમ કરી બને. એનું જ્ઞાન થઈ અને પ્રતિતિ થઈ એટલે બસ ખલાસ થઈ ગયું. બસ ખલાસ થઈ ગયું એટલે શું? કે મુક્તિ એની પ્રતીકમાં આવી, પ્રતીકમાં આવી એટલે હાથમાં આવી એમ કે છે. ભલે મુક્ત થવામાં કોઈ બે ચાર પાંચ દસ ભાવ હોય તો પણ એને મુક્તિ એને હાથમાં આવી ગઈ. દ્રષ્ટિએ ત્યાં મુક્ત સ્વરૂપનો કબજો લીધો. શું કહે શબ્દ? દ્રષ્ટિ તો વસ્તુ કે કબજા કરી લેતી હૈ, પણ કબજા કરી લેતી હૈ ઉસને કોઈ ભેદ પડતા હોય તો કબજા કરી લેતી કે સ્વયંની વસ્તુ મુક્ત સ્વરૂપ છે એને મુક્તિની શંકા પડતી નથી. મુક્તિની પ્રતીક એટલે ખાતરી થાય છે કે હું અલ્પકાળમાં સર્વથા અવસ્થા દ્રષ્ટિએ પણ મુક્ત થવાનો છું. સ્વરૂપે કરીને તો મુક્ત જ છું, શક્તિમાં ગુણમાં સ્વભાવમાં તો બંધન છે જ નહીં, પણ અવસ્થા દ્રષ્ટિએ વિચારતા પણ હું અલ્પકાળમાં મુક્ત થઈ જવાનો છું, સંપૂર્ણ શુદ્ધ થઈ જવાનો છું એવી ખાતરી જ્યાં પ્રતીત થઈ
મુક્ત સ્વરૂપની જ્યાં પ્રતીત છે ત્યાં પોતાની પૂર્ણતાની મુક્ત પર્યાયની પણ પોતાને ખાતરી આવી જાય છે. ખાતરી આવી જાય છે એટલે અલ્પકાળમાં હું થઈ જઈશ, નિશંકતા થઈ જાય છે. ખાતરી નો અર્થ એ છે પોતાને એ વિષયમાં શંકા નથી પડતી કે હજી મારું ભવભ્રમણ હશે તો લાંબુ હશે તો કેટલું હશે તો એ પ્રશ્ન નથી રહેતો. કેમ કે વસ્તુ પ્રત્યક્ષ છે, મુક્ત સ્વરૂપ એવી વસ્તુ પ્રત્યક્ષ છે અને એ પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષ જ્ઞાન વડે અનુભવ ગોચર કરવામાં આવે છે અને જે પ્રત્યક્ષ જ્ઞાન વડે અનુભવ ગોચર કરવામાં આવે છે એ જ મુક્ત થવાની કાર્ય પદ્ધતિ અથવા વિધિ છે. જેને વિધિ હાથમાં આવી ગઈ અંશે મુક્ત થવાની, એને આમોદપૂર્વ મુક્ત થઈ જવાશે એ બાબતમાં શંકા કેવી રીતે એ વિષયમાં એને શંકા રહેતી નથી, એકદમ નિશ્ચિત થઈ જાય છે. એટલે દ્રષ્ટિ અપેક્ષા એ તો એની મુક્તિ થઈ ગઈ એમ પણ કહેવામાં આવે છે અને તે સાર્થક છે. એટલે અમરચંદ્ર આચાર્ય દેવે સમ્યક દ્રષ્ટિ માટે એ કલશની અંદર એવો શબ્દ વાંચ્યો છે કે સહી મુક્ત એવ, તે મુક્ત જ છે. અમે તો એને મુક્ત જ જોઈએ છીએ, અમે એને હવે બંધાયેલો જોતા નથી.
અખંડ નીતિ મૂળ પ્રથમ આત્માના સ્થાપન જોઈએ, તપાસવા તથા ભૂલ ન થઈ જાય તે હેતુએ આ પત્ર સાથ અને છનું સમજવાની ભાવના છે. આ જે પત્ર છે સાતમ છમું એમાં એ વિષય લીધો છે કે મનુષ્યને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવી છે એવું તેનું જીવન છે જીવનમાં એને મનુષ્ય જીવ કરવું છે. એવા મનુષ્ય જીવને પોતાના ચાલતા વ્યવહારિક જીવનમાં એવો સિદ્ધાંત હોય છે એનું પોતાનું એ પ્રકારનું જેમ ધ્યેય બાંધ્યું છે તો એ ધ્યેયને અનુસરીને આવો સિદ્ધાંત હોય છે કે મારું વ્યવહારિક જીવન પણ ન્યાય નીતિમાં જ વ્યતીત કરવું છે. ન્યાય નીતિથી વિરુદ્ધ જઈને મારે જીવન જીવવું નથી. આ સ્થૂળ દોષ છે, સ્થૂળ દોષને પણ ગૌણ કરી જાય એટલે કે રાખવા ચાહે તો એ પોતાના નિર્દોષ પોતાના ધ્યેયથી પ્રતીક હોય છે. એટલે વ્યવહારિક જીવનમાં પણ અખંડ નીતિ પાળવાનો પોતાને સિદ્ધાંત હોવો પડે છે, એને વળગી રહેવાનું મોક્ષનું વલણ હોય છે. જો એવું વલણ ન હોય તો જે કારણે તત્વજ્ઞાન સંબંધિત ઉદ્દેશ ન લે એ ઉદ્દેશની એને અસર ન થાય. હવે એ કેવી રીતે બને છે? માણસ નીતિ ક્યારે કરે છે? આ ધન અભિપ્રાપ્ત કરવામાં નથી કરે છે,
તો અમે ક્યારે કરે છે કે જ્યારે સંયોગિક પદાર્થોમાં તીવ્ર સુખ દુઃખી હોય તો સંયોગમાં જે જે પદાર્થો અનુકૂળતાના ગણાય છે એવા પદાર્થોની સંયોગની અનુકૂળતામાં તીવ્ર સુખ દુઃખી હોય ત્યારે માણસ નીતિમત્તાને પણ ભગવાન છોડીને અનિચ્છે કાર્યો કરે છે. તીવ્ર સુખ બુદ્ધિ છે એ શું દર્શાવે છે કે જો શ્રદ્ધાથી એનો વિચાર કરવામાં આવે એટલે દર્શન મોથી એનો વિચાર કરવામાં આવે તો જેટલી સંયોગોના સુખ બુદ્ધિ તીવ્ર એટલો દર્શન નો તીવ્ર. જેટલી સંયોગોના અનુકૂળતાની સુખ બુદ્ધિ તીવ્ર એટલો દર્શન નો તીવ્ર છે. તો જીવને ઉદ્દેશની અસર ક્યારે ન થાય કે એને દર્શન નો રૂપી જોડું લીધું હોય તો શ્રી ગુરુના ઉદ્દેશની લાકડી વાત કે નથી ઉપદેશ થાયમાં એ વાત કરી છે કે જ્યારે દર્શનનો રૂપી ગોગરો રજૂ હોય તો શ્રી ગુરુના ઉપદેશની લાકડી નહીં વાગે એટલે અસર નહીં થાય નિષ્ફળ જશે. અને જેને પાત્રો મલસર જેવું ભોગ્યાજીનું વસ્ત્ર લીધું છે એને લાકડી ઉપદેશની વાગશે એટલે જેનો દર્શનનો પાત્રો પ્રિય હશે એને ઉપદેશની અસર થવાની છે. જેનો દર્શનનો તીવ્ર હશે એને ઉપદેશની અસર નથી થઈ શકતી. એ ન્યાયમાં લાગુ પડે છે આ પ્રકારના જે સિદ્ધાંતિક રીતે ન્યાય નીકળે છે એ દર્શનનો સંબંધિત છે. અન્યાય અને અનીતિ એ મુખ્યપણે તો ચારિત્રના વિષયક દોષ હોવા છતાં જ્યારે જીવને હજી દર્શનનો ગૌરવ નથી ત્યાં માત્ર એ ચારિત્રનો દોષ છે એમ કરીને જો એને ગૌણ કરે કે હળવો કરે તો એ પ્રકારની દર્શનની તીવ્રતાને પ્રસિદ્ધ કરે છે પ્રદર્શિત કરે છે. એટલા માટે પહેલેથી જો એ વાત છે કે મારે તો સર્વ દોષથી મુક્ત થઈને શુદ્ધ થવું આ સિદ્ધાંત સૂત્ર દુર્ગો શ્રી આપણને આપ્યું કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ સૂત્ર જે અહીં છે એ પાયો નાખવાની વાત છે. 14મું સ્થાનથી પાર જઈને 15 માળનું મકાન કરવું છે એનો પાયો 15 માળ જીવે એવું બધું છે. વ્યક્તિમાં એ મકાન ચણી શકાશે નહીં. ત્યાં કોઈ બચાવ કરી જાય કે આ તો ચારિત્રની વાત છે ચારિત્રનો દોષ છે એમ નથી. દોષનો બચાવ કરવો એ દોષને પોષણ આપવું અથવા દોષની રૂચિને વધારવા જેવી વાત છે. અને જે દોષની રૂચિ જેને તીવ્ર હોય એને કહેવાની જરૂર નથી કે એનું દર્શન ન જરૂર હોય. એને માત્ર ચારિત્રનો દોષ છે એ રીતે લઈ શકાય નહીં. એટલી દ્રષ્ટિએ આ પુત્રનો વિશે શું ઉભાઈ રહ્યું છે એટલે મોક્ષ માટે એમને એ વાત નાખી છે કે મોક્ષ એ જોઈએ તો અખંડ રીતે મૂળ પ્રથમ આત્મામાં સ્થાપન જોઈએ. સંભાવના છે લક્ષ બરાબર ન હોય પાયો બરાબર ન હોય અને પાયો નાખ્યા વગર પાયો ખોલ્યા વગર અને પાયો બરાબર બાંધ્યા વગર
પ્રયોગ કરવા માટે પ્રયોગનું સાધન તો હોવું જોઈએ. અને આયા તો શું છે
કે પ્રશ્ન એક પર્ટિક્યુલર આસ્પેક્ટ ઉપર છે કે શરીરથી જુદું પાડવું એક પર્ટિક્યુલર પ્રશ્ન છે, નહીતર તો રાગમાં આકુલતા છે અને એ સદાય ચાલુ છે, એટલે એને રાગ જોવું ન પડે, રાગને જ્ઞાન જુદા છે એને જુદા પાડવા માટે જ્ઞાન તો ક્યાંથી શરૂ કરવાનું હોય છે કે રાગ અને જ્ઞાન જુદા છે તો એ ક્યાંથી જ્ઞાન અને રાગ જુદા છે ત્યાંથી શરૂ કરવી જોઈએ, અને કોઈ પણ જે ક્યાંથી શરૂ કરે ત્યારે એને કોઈ સાધનને રાગ જોવી પડતી નથી, કેમ કે રાગ અને જ્ઞાન સદાય મોજું જ છે. અહીંયા એ પ્રશ્ન નથી, આપણે તો પ્રશ્ન નવી જ વાત કરીએ છીએ. તો જ્યારે શરીરથી જુદો પોતાનો અનુભવ કરેલો છે અને એ અનુભવ થતો નથી એવી પરિસ્થિતિ છે, ત્યારે આ પ્રયોગ અસાતાના કાળે શરૂ કરો એમ કેમ છે? આપણે તો સાતાના કાળે પણ થઈ શકે છે, અને સાતા અને અસાતા બેમાંથી એક તો બુદ્ધિમાન હોય હોઈને હોય, એટલે એમાં કંઈ સાધનની રાહ જોવાનો સવાલ નથી, પણ શરૂઆત કરવા વાળાને કેરિયર તબક્કાથી શરૂઆત કરવી પડતી હોવાથી એટલી વાત કહેવી જોઈએ કે તું અસાતાથી શરૂ કરો. જ્યારે જ્યારે તને અસાતા થાય અથવા અસાતા વેલા, ત્યારે પોતાના અનુભવને તપાસવો છે, તપાસવું છે એટલું જ નહીં પણ બારીકાઈથી તપાસવું છે, સૂક્ષ્મતાથી તપાસવું છે કે જ્ઞાનની સત્તામાં આ વેદનાનો પ્રવેશ છે કે નહીં, અને શરીરની જે પર્યાય અસાતા એમાં જ્ઞાનનો પ્રવેશ છે કે નહીં, આને બીજે તપાસ કરીએ છીએ. જ્ઞાનને એ શક્તિ છે આપણને એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે જળ અને ચૈતન્ય બંને ભિન્ન જાતિના પદાર્થો હોવાથી જે શરીર જળ છે એની પર્યાયમાં ચૈતન્ય એવો આત્મા નથી, અને ચૈતન્યની જ્ઞાનની પર્યાયમાં શરીરની જળ પર્યાય નથી. તો આપણી પાસે એ વાત તો અજાણી નથી, વિચારથી સમજ કરી છે એ વાતથી આપણે અજાણ્યા નથી, પણ અનુભવ નથી થતો એ વાત સમજણમાં આવે છે પણ અનુભવમાં આવતી નથી. તો અનુભવ કેમ કરવો એ અહીંયા પ્રશ્ન છે કે અનુભવ કરવો હોય ત્યારે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવની અંદર ભૂલ ક્યાં થઈ રહી છે એ ખૂબ તપાસ કરે છે. તપાસ કરવી આવશ્યક છે પોતાના અનુભવને તપાસે, અને એમાં જ્ઞાનને જ્ઞાનના અનુભવને પણ અનુભવે, અને વેદનાના અનુભવને પણ સમજે, એકબીજાનો એકબીજાના પ્રવેશ છે કે નહીં. જ્યાં સુધી એને એ ભૂલતું રહે ત્યાં સુધી એનું બારીક ચાલુ રહે. વસ્તુસ્થિતિ જે જ્ઞાની પુરુષો કહી છે એમાં તો કોઈ નથી, એમાં તો શંકા નથી, એને માન સમજણ આપણે કહીએ છીએ, પણ અનુભવવું જોઈએ. તો એ વસ્તુ સ્થિતિ જ્યાં સુધી ન અનુભવાય ત્યાં સુધી પોતાની ભૂલને તપાસવા માટે હિન્દુ રીતે તપાસનું ચાલુ રહે. બસ એનાથી જ્ઞાન તે વેદના નથી અને વેદના તે જ્ઞાન નથી એ વાત વસ્તુ સ્થિતિ હોવાથી એને અનુભવમાં આવ્યા વિના રહેશે નહીં, અવશ્ય અનુભવમાં આવશે. શ્રદ્ધાની વિપરીતતા પણ હોય શકે અને પુરુષાર્થની પણ વિપરીતતા હોય શકે, કમજોરી ન લેવી પણ વિપરીતતા લેવી
વિપરીતતા એ મોટો દોષ છે અને કમજોર રીતે નાનો દોષ છે. દોષ મોટો હોય એને નાનો ગુણો એ તો અન્યાય છે. જેવો દોષ છે એવો જ સમજીને એની ગંભીરતા આવવી જોઈએ. સમજણમાં વિચારમાં વિકલ્પમાં આવે છે, શ્રદ્ધા હજી નથી થઈ. શ્રદ્ધા થઈ હોય તો શરીરથી જુદો અનુભવ થયા વિના જે શરીરનો એકત્વ અનુભવ થાય છે, શરીર સાથેનું વેદનાના ભાવમાં એ સ્પષ્ટ કરે છે કે હજી શ્રદ્ધા થઈ નથી. તો શ્રદ્ધા થઈ નથી એનો અર્થ કે શ્રદ્ધા વિપરીત છે. સાચી શ્રદ્ધામાં બે પ્રકાર છે, એક શ્રદ્ધા અવળી અને એક શ્રદ્ધા સરળી. એટલે એને શ્રદ્ધા અવળી છે એને સમજવું, એટલે શ્રદ્ધા અંધી છે એને સમજવું એ મોટો અવકાર છે.
દર્શન
ભીતર હવા ને નીચો મળતા તો કામ થવું જોઈએ, પણ કેમ થતું નથી કે દર્શન મળવાનું છે કે દર્શન મળતું છે?
વિચાર પણ કરે, કલ્પના કર્યા કે પણ